તારીખ 13/1/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 619 અને 620 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 282
સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સરળ થી મુક્ત થવું સર્વ પ્રકારના પ્રતિબંધ જે ભાવ પોતાના સિવાય અન્ય પદાર્થ પ્રત્યે બદ્ધ થાય છે બંધાય છે પ્રતિબદ્ધ થાય છે તે ભાવ પ્રતિબંધ છે. તે ભાવ પ્રતિબંધ મુક્ત દશાથી વિરુદ્ધ દશા છે. પ્રતિબંધ પણ રહે મુક્તપણું પણ રહે એવું તો કાંઈ બની શકે નહીં. જે દશા પ્રતિબંધયુક્ત છે તે દશા મુક્ત નથી. મુક્ત દશામાં પ્રતિબંધ હોઈ શકે નહીં. સર્વ પ્રતિબંધથી કોઈ પણ જગ્યાએ સિદ્ધ પરમાત્મા લોકાલોકને જાણવા છતાં ક્યાંય પ્રતિબંધ થતા નથી. વાણીથી ઉપદેશ પણ નહીં. અરિયંત પદમાં તો અનિચ્છા એ વાણી પૂર્વ કર્મ ને લઈને છે. અહીંયા તો વિષ્ણુ પણ નહીં. એમ સર્વ પ્રકારના આકર્ષણથી પ્રતિબંધથી સંબંધથી બધું લઈ લો છૂટ્યા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી. કેમ કે એ ભાવ પ્રતિબંધ છે એ જ દુઃખરૂપ છે. ભાવે જે પ્રતિબંધ છે એ સ્વયં દુઃખરૂપ છે. દુઃખ અવિના ભાવે હોય છે એની સાથે દુઃખ ન હોય એવું બને નહીં. એટલે જેને સર્વથા સુખી થવું હોય એને સર્વ પ્રતિબંધથી મુક્ત થવું. એવું નક્કી કરવું જોઈએ. કોઈ જીવને પૂછો કે તમારે થોડોક દુઃખી રહેવું છે, વધારે દુઃખી રહેવું છે, કેટલા દુઃખી રહેવું છે? દુઃખી રહેવા કોઈ તૈયાર નથી. જો દુઃખી થવા કે દુઃખી રહેવા કોઈ તૈયાર નથી તો સર્વ પ્રકારના પ્રતિબંધથી છૂટું મુક્ત થવું એ સિવાય બીજો કોઈ એનો ઉપાય હોય, કોઈ વિકલ્પ હોય બીજો એવું નથી. એટલું મથાળું માંડ્યા પછી શોભાજીભાઈને સંબોધન કરે છે. પરમાર્થ નૈષ્ઠિક શ્રી સૌભાગ્ય પ્રત્યે શ્રી સાયલા. પરમાર્થ એટલે આત્મહિતમાં જેની નિષ્ઠા છે, જે પોતાનું હિત કરવા ખરેખર અંતકરણથી ચાહે છે એને પરમાર્થ નૈષ્ઠિક કહેવાય છે. પોતાનું જે નીકળવાનો પ્રોગ્રામ છે એની મુખ્ય વાત કરી છે આ પત્રમાં. અત્રેથી વમાણિયા તરફ જતા સાયલે ઉતરવા સંબંધે તમારી વિશેષ ચાહના જાણી છે. આગ્રહ કર્યો છે કે આ વખતે તો જરૂર સાયલા પધારો. કોઈ વિશેષ પ્રકારે લખ્યું છે એટલે વિશેષ ચાહના જાણી છે. અને તે વિશે કાંઈ પણ પ્રકાર બને તો સારું એમ કાંઈક ચિત્તમાં રહેતું હતું. મને કાંઈક એ દિવસ ચાર દિવસ પણ ઉતરતા જઈએ તથાપિ એક કારણ જોતા બીજો કારણ બાદ પામતું હોય ત્યાં કેમ કરવું ઘટે? આ નિર્ણય લેવાની પદ્ધતિ શું છે? યોગ્ય નિર્ણય લેવાની પદ્ધતિ શું છે એ આની અંદર થોડી ચર્ચા આવેલી છે એ વિષયમાં, કે એક કારણ જોયું ને એટલે તમને સુખ થશે, તમે ખુશી થશો, તમે રાજી થશો, તમારી વૃત્તિને પોષણ મળશે, તમારી રુચિને પોષણ મળશે, તમારી ભાવના વિશેષ આવિર્ભાવ થશે, એ કારણ જોતા ઠીક લાગે છે. બીજું કારણ બાદ પામે છે એટલે અમારે પરિચય વધારવો નથી, અમારે વધારે સંઘમાં લોકોના સંઘમાં આવવું નથી. બીજું કારણ બાદ પામતો હોય ત્યાં કેમ કરવું ઘટે, ત્યારે શું કરવું જોઈએ, એક કારણથી લાભ દેખાતો હોય બીજા કારણથી નુકસાન દેખાતું હોય શું કરવું જોઈએ, તેના વિચારમાં કોઈ તેવો માર્ગ જયારે જોવામાં આવતો નથી એટલે કઈ રસ્તો નીકળતો નથી કે આમ જ કરવું, ત્યારે જે પ્રકારે સહેજે બની આવે તે કરવા પ્રત્યે પરિણતિ રહે છે. જયારે જેમ બનવું હશે ત્યારે જેમ બનશે. અત્યારે કઈ નિર્ણય થતો નથી કે જવો કે ન જવો, એનો નિર્ણય થતો નથી. જવામાં તમારા તરફનું એક આકર્ષણ છે, નહીં જવામાં અમને આ પરિચય વધે એ વાત બાધા આવે છે. કઈ નિર્ણય કરી શકાતો નથી, હવે એ મુખ્ય બન્યું હશે તે બનશે. જે બહુ સ્પષ્ટ આવે જે આવે એ લખી નાખે છે, બિલકુલ એટલી સરળતા છે. જે વિચાર આવે તે લખે, અનિશ્ચિતતા હોય તો અનિશ્ચિતતા લખે, નિશ્ચિતતા હોય તો નિશ્ચિતતા લખે. આમ સૂજે છે તો એમ સૂજ્યું લીધું, નથી સૂજ્યું તો નથી સૂજ્યું એમ લીધું. સહેજે જે પ્રકાર બની આવે તેમ કરવા પ્રત્યે પરિણતિ રહે છે, પરિણતિ રહે છે એમ, પરિણતિ એ પ્રકારની રહે છે. અથવા છેવટે કોઈ ઉપાય ન ચાલે તો બળવાન કારણને બાદ ન થાય તેમ પ્રવર્તવાનું થાય છે. જેને વજન દેવા જેવું હોય એના ઉપર વજન દઈએ છીએ અને એ રીતે પ્રવર્તીએ છીએ. જેને બળ દેવા જેવું હોય, તેની વિશેષતા હોય, વિશેષતા રાખવા જેવી હોય એ બાજુનો નિર્ણય લઈ લઈએ છીએ. કેટલાક વખતના વ્યવહારિક પ્રસંગના કંટાળાથી, થોડા વખત પણ નિવૃત્તિથી કોઈ તથારૂપ ક્ષેત્રે રહેવાય તો સારું એમ ચિત્તમાં રહ્યા કરતું હતું. વ્યવહારિક પ્રસંગનો કંટાળો એટલો હતો કે હવે કઈ નિવૃત્તિ પ્રસંગની અંદર નિવૃત્તિ ક્ષેત્રે રહીએ એમ ચિત્તમાં રહ્યા કરતું હતું. તેમજ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી જે દેહના જન્મના નિમિત્ત કારણ છે એવા માતા પિતા આત્માને લેવા દેવા એમ ચિત્તમાં રહ્યા કરતું હતું. તેમજ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી એટલે મુંબઈમાં વધારે રોકાવાથી, લાંબો સમય મુંબઈમાં રોકાવો થયો છે એટલે જે દેહના જન્મના નિમિત્ત કારણ છે એવા માતા પિતાના વચનાર્થે એમનો પણ આગ્રહ રહેતો છે. ઘણા વખતથી ચાલતો મુંબઈ છું, હવે કઈક દેશમાં આવતો સારું એમના વચનાર્થે, એમના ચિત્તની પ્રિયતાના અક્ષોભાર્થે એમને પણ સારું લાગે. સાદી ભાષામાં એમ કહીએ કે એમને પણ સારું લાગે. એટલા માટે તથા કઈક બીજાઓના ચિત્તને અનુપેક્ષાર્થે, ઉપેક્ષા નહીં, બીજાઓના ચિત્તને અનુપેક્ષા એટલે અપેક્ષાર્થે, બીજાઓને પણ અપેક્ષા છે. પરિવારમાં બીજાઓ પણ એમ ઈચ્છે છે, સંબંધીઓ પણ ઈચ્છે છે કે તમારા ગામમાં આવો તો સારું, જન્મસ્થાનમાં આવો તો સારું. પણ થોડા દિવસ વાણીએ જવાનો વિચાર ઉત્પન્ન થયો હતો. ઉપેક્ષા અને અનુપેક્ષા કેવો શબ્દ વાપરે છે? અપેક્ષા શબ્દ વાપરવાના બદલે અનુપેક્ષા અર્થે એવો શબ્દ વાપરે છે. પણ થોડા દિવસ વાણીએ જવાનો વિચાર ઉત્પન્ન થયો હતો. આ વાણીએ જવામાં આટલા કારણો જે પોતાના વિચારમાં હતા એ એમને જણાવ્યા છે. તે બંને પ્રકાર માટે ક્યારે યોગ થાય તો સારું, તે બંને પ્રકાર માટે ક્યારે યોગ થાય તો સારું એમ ચિંતવાથી કઈ યથાયોગ્ય સમાધાન થયું નહોતું, નિર્ણય થતો નહોતો, ટૂંકામાં સમાધાન નહોતું થતું એટલે નિર્ણય થતો નહોતો. તે માટેના વિચારની સહેજ થયેલી વિશેષતાથી આજે કઈ વિચારનું અલ્પપણું સ્થિર થયું તે તમને જણાવ્યું હતું. એ માટેને વિચારની થોડી વિશેષતા થઈ, તમે થોડી વિશેષતાથી એમ લખ્યું. અને જે કઈ વિચારનું અલ્પપણું સ્થિર થયું એટલે થોડી સ્થિરતા આવી, મક્કમતા થોડીક આવી, પૂરેથી પૂરી મક્કમતા નથી આવી એમ કે છે, અલ્પ સ્થિરતા આવે તો તમને જણાવ્યું કે અમે વાણીએ જવાનો કઈક કારણ થશે. એવો વિકલ્પ ચાલે છે એમ ઉપરથી એમ લાગે છે કે વાણી આવે જવાશે. હા, મને દિશામાં આવું હોય છે. આહારની વૃત્તિ થાય તો સહેજ આહારની વૃત્તિ થાય, સહેજ આહારની વૃત્તિ ન થાય તો કાંઈ નહીં. વિચાર નથી કે કાલે નથી ગયા, બે દિવસ નથી ગયા, પાંચ દિવસ, કાંઈ નહીં. સર્વ પ્રકારના અસંગ લક્ષણો વિચાર અત્રેથી પ્રસંગ ગણી, સર્વ પ્રકારના અસંગ લક્ષણો વિચાર અત્રેથી અપ્રસંગ ગણી દૂર રાખી, અલ્પકાળની અલ્પસંગતાનો હાલ કાંઈ વિચાર રાખ્યો છે તે પણ સહજ સ્વભાવે ઉદય અનુસાર થયો છે. સર્વ પ્રકારના અસંગના લક્ષણો વિચાર અત્રેથી અપ્રસંગ ગણી. મુંબઈમાં અહીંયા રોકાણા છે ત્યારે અમને જે અંદરમાં વાત છે તો બધાથી અસંગ થવાની છે, પણ એનો અપ્રસંગ છે અત્યારે, એ પ્રસંગ નજીકમાં દેખાતો નથી કે સર્વથી અસંગ થઈ જઈએ, એનો અપ્રસંગ છે. અપ્રસંગ ગણીને તે વાતને જરાક દૂર રાખીને, એટલે બાજુમાં રાખીને, ગૌણ રાખીને અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કાંઈક વિચાર રાખ્યો છે. થોડો સમય માટે એકાંતમાં રહી જવું, નિવૃત્તિ ક્ષેત્રે જવું તો પણ બીજા મોક્ષોને નહીં જણાવીને પોતે એકાંતમાં રહી જવું, એવા અભિપ્રાય છે. વાત લખે છે અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કાંઈક વિચાર રાખ્યો છે તે પણ સહજ સ્વભાવે ઉદય અનુસાર થયો છે, એવો પણ વિકલ્પ આવ્યો છે. એકાંતમાં રહેવું છે, આ વખતે નિવૃત્તિ ક્ષેત્રમાં જઈએ તો એકાંતમાં રહેવું છે, બીજા મનુષ્યોને ખબર કરવી નથી કે જેથી એ લોકો આવે, એવો પણ છે જે ઉદયમાં વિકલ્પ આવ્યો છે, બીજું કઈ નથી. ખૂબ સરળતા થાય છે, ઘણી સરળતા છે. તેમાં કોઈ કારણોનો પરસ્પર વિરોધ ન થવા અર્થે આ પ્રમાણે વિચાર આવે છે. પરસ્પર વિરોધ એટલે શું? તો બીજાને પણ એમ થાય કે આમ કેમ કર્યું હશે, કેમ અમને નહીં જણાવ્યું હોય, કેમ અમને નામ આવવા માટે પ્રતિબંધન રાખ્યું હશે, ન આવો. પોતાને પણ એકાંત જોઈએ છીએ અને બધાની વચ્ચે રહેવું નથી, તો બે કારણ સામા સામા છે એમાં પરસ્પર વિરોધ ન થવાને અર્થે આ પ્રમાણે વિચાર આવે છે. જે વિચાર આવે છે એ લખી નાખે છે, આ પ્રમાણે અત્યારે વિચાર આવે છે, પછી વિચાર થશે તો એમ, અત્યારે તો આમ વિચાર આવે છે. કે અત્રેથી શ્રાવણ સુદની મિતિ એ નિવર્તું થાય તો વચ્ચે ક્યાંય આ વખતે ન રોકાતા વવાણિયા જવાનું કરવું સિદ્ધો. ક્યાંથી શ્રાવણ વદ 11 ના કે 15 દિવસ રોકાઈને બને તો પાછું વળવાનું કરવું, અને ભાદરવા સુદ દશમની લગભગ સુધી એટલે 15 દિવસ સુધી કોઈ નિવૃત્તિ ક્ષેત્રે સ્થિતિ થાય તેમ યથાશક્તિ ઉદય ઉપરાંત જેમ રાખે પ્રવર્તવું. એટલે બહુ ઉદયની અંદર જે પ્રકાર ભજે તે પ્રકારે નિવૃત્તિ ક્ષેત્રે સ્થિતિ થાય છે. જે છે જો કોઈ વિશેષ નિવૃત્તિ ઉદયનું સ્વરૂપ જોતા પ્રાપ્ત થવી કઠણ જણાય છે, વધારે નિવૃત્તિ અત્યારે મળી શકે એવું દેખાતું નથી, તો પણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય તેમ થાય તો સારું એમ રહે છે. તો પણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય, સામાન્યથી જાણી શકાય એમાં શું કહેવા માંગે છે, એ બહુ કોને અનુલક્ષીને કહેવા માંગે છે એ વાત નથી નીકળતી સ્પષ્ટ. સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન આવો, સામાન્ય આપણો પ્રવૃત્તિમાં તો ખૂબ છે, પણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન આવે તેમ થાય તો સારું એમ રહે છે. અને તે વાત ઉપર વિચાર કરતા અત્રેથી જે તે વખતે રોકાવાનો વિચાર ઉપક્રમ કરવાથી સુલભ પડશે એમ લાગે છે. એટલે જે તે વખતે ક્યાંય ન રોકાવું, ક્યાંક રોકાઈએ એ જગ્યાએ જઈએ તો બધે પછી એ લોકો ખબર એકબીજાને આપતા હોય છે. અહીંયા આવવાના છે, તમારે આવવું હોય તો આવજો, તમારે ત્યાં આવવાના છે, અહીંયા આવો, તમે આ બધાને આવવું હોય તો આવજો. એક પણ પ્રસંગમાં પ્રવર્તા તથા લખતા જે પ્રાય અક્રિય પરિણતિ વર્તે છે, એક પણ પ્રસંગમાં પ્રવર્તા કોઈ પણ પ્રસંગની અંદર પ્રવૃત્તિ કરતા કે કોઈ પણ પ્રસંગની અંદર એનું લખાણ પત્ર વગેરે લખતા અક્રિય પરિણતિ વર્તે છે. પરિણતિમાં જે ક્રિયા છે એ ચાલતી નથી, અક્રિય પણ જાય છે. અંદરની જે આત્માની દશા ઘણી બળવાન થઈ છે એની અસર આ પ્રકારની આવી છે કે બાહ્ય આકારે ઉપયોગ લઈ જવો હોય તો પણ થઈ શકતો નથી એમનો. એટલે એકદમ અધ્યાત્મની દશામાં તે પરિણતિને લીધે બરાબર હાલ જણાવવાનું બનતું નથી, અને એવી અક્રિય પરિણતિને લીધે જે લખવા માટે વધારે તમને જણાવવું જોઈએ એ પણ જણાવી શકાતો નથી. તો પણ તમારા જાણવા અર્થે મારાથી કાંઈ અત્રે જણાવવાનું બન્યું તે જણાવ્યું છે, તો પણ તમારા જાણવા માટે જે બની શક્યું એટલું મેં જણાવ્યું છે. એ આટલું જે લખ્યું છે મારાથી બન્યું એટલું લખ્યું છે, આથી વધારે બની શકે એવું નથી એમ કેમ છે. શ્રી ડુંગરને તથા લહેરાભાઈને દેખાયું એ રીતે પોતાના પરિણામનો થોડો ઉલ્લેખ કરીને એ વખતે મુંબઈથી નીકળવાના અંદાજ પ્રોગ્રામનો જે અંદાજ છે એ જણાવ્યું છે. સમાજમાં 619 અને આત્મ ઉપયોગી એવી વૈરાગ્ય દશા હતી. અલ્પકાળમાં ભોગ કર્મ ક્ષીણ કરી સંયમ ને ગ્રહણ કરતા મનોપર્ય નામનું જ્ઞાન જે પામ્યા હતા એવા શ્રીમદ મહાવીર સ્વામી તે છતાં પણ 12 વર્ષ અને 6.5 માસ સુધી મૌનપણે વિચર્યા મૂળ દશામાં. શું કહેવું કે કોઈ કીર્તન કરો મૂળ દશાની અંદર ઉપદેશ આપતા મૌન જ રહે છે. જેટલો મૂળ દશાનો કાળ હોય એમાં એ મૌન રહે છે. ત્યાર પછી એવું જ્ઞાન થાય છે ત્યારે ઈચ્છા વગર જે વાણી નીકળે તે વિગળે નીકળે છે. પણ જેવા મને દશામાં પ્રવેશ કર્યો ત્યારથી બોલવાની ઈચ્છા બંધ, બોલતા નથી, બોલવાની પ્રવૃત્તિ કરતા નથી. પછી જે વાણી નીકળે છે અનિચ્છા એ દિવ્ય ધ્વનિ સમોસરણમાં એના સ્વકાળે ઉત્પન્ન થાય તે થાય, પોતે ઈચ્છા કરતા નથી. સાધનામાં રહી જાઉં એટલો પણ કોઈની સાથે વિક્ષેપ નથી, બોલીને પોતાની સાધનામાં વિક્ષેપ આપતા નથી. અને એમનો સર્વોત્કૃષ્ટ ઉપદેશ આમ તો ગુરુ છે, એ ગુરુના સ્થાને છે, અને ગુરુ ઉપદેશ આપે એટલી પ્રવૃત્તિ એમને યોગ્ય છે. તો પણ એ જગતગુરુ હોવાથી અને સર્વોત્કૃષ્ટ ઉપદેશ રૂપ વાણી પ્રગટવાની હોવાથી અત્યારે એથી નીચી કોટેની છદ્મસ્થની વાણીનો અમને સહેજ એક પ્રકાર નથી બનતો. આચાર્યો ઉપાધ્યાયો બધે સાધુઓ આપે છે, શાસ્ત્રો લખે છે, ઉપદેશ આપે છે. તીર્થંકર ન તો શાસ્ત્ર લખે ન તો ઉપદેશ આપે. મૂળ તો શું કે છે કે એમના ઉપરથી બોધ લેવો જોઈએ આપણે, ભગવાન મહાવીર સ્વામી ની દશા નું વર્ણન કરીને આપણે શું બોધ લેવો છે એ વાત કરવી છે. કેટલા સમર્થ હતા કે જન્મથી જ જેને મતિ સ્વરૂપ ને આવતી એ ત્રણ જ્ઞાન હતા, એ તો લઈને આવ્યા હતા. દેવલોક માંથી આવે છે મતિ સ્વરૂપ ને આવતી ત્રણ તો લઈને આવે છે. ત્યાં સમ્યક મતિ સ્વરૂપ ને આવતી તો હતા, દસ બળ થી સમ્યક મતિ સ્વરૂપ તો થઈ ગયા હતા. પછી દેવલોક માં જાય એટલે આવતી જ્ઞાન, મનુષ્ય પહેલા નિયમ થી દેવલોક જ ના હોય છે. દસ બહુ અગાઉ થઈ ગયું છે સૈનિક મહારાજની વાત કરી, જેને અગાઉના ભાવોમાં સમ્યક દર્શન થઈ ગયું એને તો મનુષ્ય ને દેવ બે જ ગતિ હોય છે. મનુષ્ય ગતિ માં છેલ્લે તીર્થંકર પદ છે એટલે આગળનો ભાવ દેવ ગતિ નો હોય છે. અવધિ જ્ઞાન ત્યાં હોય છે બધા દેવોને, એમને પણ હોય છે. સમ્યક મતિ, સમ્યક સ્વરૂપ અને સમ્યક અવધિ ત્રણ જ્ઞાન તો એ ત્યાંથી લઈને આવે છે. ગર્ભમાં આવે ત્યારથી, માતાના ગર્ભમાં આવે ત્યારથી ત્રણ જ્ઞાન તો લઈને આવે છે. તીર્થંકર હોય છે જન્મથી જેને મતિ શ્રુત અને અવધિ ત્રણ જ્ઞાન હતા, અને આત્મ ઉપયોગી એવી વૈરાગ્ય દશા હતી. કેવી દશા હતી? સામાન્ય વૈરાગ્ય દશા નથી. સામાન્ય વૈરાગ્ય દશા તો મોક્ષને હોય, હજીમતીને હોય, કોઈને પણ હોય, પણ આત્મ ઉપયોગી પોતાના સ્વરૂપમાં ઉપયોગ રહેવાને લીધે જેની દશા વૈરાગ્યમય હતી. અલ્પકાળમાં ભોગ કર્મ ક્ષીણ કરીને જે કઈ ગ્રસ્થનો કાળ હતો, 30 વર્ષની ઉંમર સુધી ઘરમાં રહ્યા છે, ગ્રસ્ત દશામાં રહ્યા છે. પછી સંયમને ગ્રહણ કરતા, મુનિ દશાને અંગીકાર કરતા, મનોપર્યમ નામનું જ્ઞાન પામ્યા હતા તીર્થંકર દેવને. દીક્ષા લીધા પછી સપ્તમ ગુણ સ્થાને આવે ત્યારે શરૂઆતથી તે મનોપર્યમ જ્ઞાન એવા ચોથા જ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. મનોપર્યમ જ્ઞાન બધા મુનિઓને નથી થતું, પણ તીર્થંકરોને અને ગણધરોને તો અવશ્ય હોય છે. બીજા પણ કોઈ કોઈ મુનિઓને મનોપર્યમ જ્ઞાન થાય છે, પણ બધાને થતું નથી. સંયમને ગ્રહણ કરતા મનોપર્યમ જ્ઞાનનું જ્ઞાન પામ્યા. બે જ્ઞાન સંબંધી તો સામાન્ય છે, આપણે ત્યાં જાણપણું છે. અવધિ જ્ઞાન છે એ દૂર ક્ષેત્ર વર્તી અને દૂર કાળ વર્તી અન્ય પદાર્થોને જાણવા સંબંધીનો ગાઢ જ્ઞાન છે, એને અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. કે ભૂતકાળમાં અને ભવિષ્યના કાળ સંબંધી અને બીજા ક્ષેત્રો સંબંધી, એટલે અહીંયા મનુષ્ય હોય તો એ દેવલોકને જોવે, દેવલોકમાં હોય તો મનુષ્ય લોકને જોઈ શકે, જ્ઞાતિને જોઈ શકે. અવધિ એટલે જુદી જુદી મર્યાદા છે, દરેકને એક સરખો જેમ અહીંયા બુદ્ધિ નથી હોતી એમ અવધિ જ્ઞાન પણ દરેકને એક સરખો નથી હોતું. કોઈની અવધિ થોડી હોય છે, કોઈની અવધિ વધારે હોય છે. અવધિને હિસાબે એને મર્યાદા કહે છે. અને મનોપર્યોગ જ્ઞાન છે બીજાના મનના પરિણામ જાણી શકે, ન બોલે તો પણ કોના મનમાં શું વિચાર ચાલે છે એ ઉપયોગ મૂકે એટલે જાણી શકે. ઉપયોગ ન મૂકે ત્યાં સુધી ન જાણે. જેને જોવાના ઉપયોગથી જોઈ શકાય છે અને સાંભળવાના ઉપયોગથી સાંભળી શકાય, ઉપયોગ મૂકે તો. નહીતર ન સાંભળે, ઉપયોગ ન હોય તો ન સાંભળે. એમ અહીંયા જોવે નહીં તો વાંચી ન શકે. એમ બીજાના મનમાં શું ચાલે છે એમ ઉપયોગ મૂકે એ જાણી શકે. ત્યાં જે મન છે સૂક્ષ્મ પરમાણુની રચના છે, કમળની રચના છે, 8 પાંખડીના કમળની રચના છે. એનું વિચાર મનમાં ચાલે છે ત્યારે એમાં પણ હલનચલન થાય છે. એ હલનચલનને જોઈ શકે છે, પરમાણુને જોઈ શકે છે, એટલો ત્યાં જ્ઞાન સૂક્ષ્મ થાય છે. કે જે કોઈ પણ સૂક્ષ્મ યંત્ર દર્શકથી પણ ન જોઈ શકાય એવા એ સૂક્ષ્મ પરમાણુને મનોપર્યોગ જ્ઞાન જોઈ શકે છે, અને એના ઉપરથી સ્પષ્ટ આનો શું વિચાર છે એ જ્ઞાનમાં આવે છે. અને એ જ્ઞાન છઠ્ઠા ગુણ સ્થાનથી નીચે કોઈને હોઈ શકે નહીં, ભલે શૂન્ય દ્રષ્ટિ હોય તો પણ. ચોથા અને પાંચમા ગુણસ્થાન સુધી એની ઉત્પત્તિ થતી હતી. આ ઉદાહરણે છઠ્ઠા સાતમા ગુણસ્થાન સાથે છઠ્ઠા સાતમા ગુણસ્થાનની પવિત્રતા સાથે સંબંધ છે. ઉઘાડને કેટલાક ઉઘાડને કષાયના અભાવ સાથે સંબંધ હોય છે, એવી આ વાત છે. બે પ્રકારના ત્રણ પ્રકારના કષાયના નાશ થયો છે એને જ મનોપરી ઉજ્ઞાન ઉત્પન્ન થાય. ત્રણ પ્રકારને ત્રણ ચોકડીનો નાશ થયા વગર મનોપરી ઉજ્ઞાનની ઉત્પત્તિ કોઈને થઈ શકે નહીં. અભિજ્ઞાન મિથ્યા દ્રષ્ટિને હોય છે અને બધા દેવને બધા નારકીઓને હોય છે, સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ, પણ એને એ રાગ દ્વેષનું વધારે બંધનનું કારણ થાય છે, મોહનું વધારે કારણ થાય છે. જ્ઞાન તો થાય, એ જ્ઞાનની અંદર ભૂતકાળના સંબંધો રાગના દ્વેષના જે કાંઈ પ્રસંગો વિના હોય એ જ્ઞાનમાં આવે અને વધારે એને તીવ્ર રાગ દ્વેષ થવાનું એ જ્ઞાન નિમિત્ત પડે છે મિથ્યા દ્રષ્ટિને. સમ્ય જ્ઞાની ને આત્મામાં જવાનો એ નિમિત્ત પડે છે. ક્યારે રે આવા પ્રસંગ વિના આવા પ્રસંગ આમ બીજું તો આમ બીજું વૈરાગ વધારે છે એમ. એને કુઅવધિ કહેવામાં આવે છે. મિથ્યાત્વ સહિતના અવધિ જ્ઞાનને કુઅવધિ કહે છે, સમ્ય દર્શન સહિતના અવધિ જ્ઞાનને સુઅવધિ
જ્ઞાન
કોઈને થાય નથી થતું, બાકી થાય અવધિજ્ઞાન પ્રગટમાં થાય એવું નથી, મનુષ્યમાં પણ થાય છે અવધિજ્ઞાન પ્રગટમાં, અત્યારે આ કાળમાં કોઈને નથી
થતું.
સામાન્ય રીતે તો થવું જોઈએ, બહુ સિદ્ધાંતનો ખ્યાલ નથી. સામાન્ય રીતે તો એટલે મારું દશાણ જ્ઞાનમાં આગળ વધે છે, કેવળ જ્ઞાન પ્રતિ જવા જોઈએ. કોઈ મુનિરાજને મનોપરી જ્ઞાન સુધી પહોંચાડવા જ્ઞાન ન થાય ને દેવલોકમાં જઈને પછી થાય મોક્ષ ગામે તો છે, એકાદ બહુ બાકી હોય તો એ સિદ્ધાંતનો ખ્યાલ નથી. એ વિષય થોડો કરણાનો યોગનો છે. પાકો સિદ્ધાંત જાણવા મને સામાન્ય રીતે તો એવું લાગે છે. સિદ્ધાંતિક રીતે શું સિદ્ધાંત છે, અપર સિદ્ધાંત શું છે, અપવાદ છે કે આપણે જાણવામાં નથી. શું કે છે ભગવાન મહાવીર સ્વામીએ સંયમ ગ્રહણ કરતા તેમને મનોપરિણામનું જ્ઞાન પામ્યા હતા એવા શ્રીમદ મહાવીર સ્વામી, તે છતાં પણ 12 વર્ષ અને 6.5 માસ સુધી મૌનપણે વિચર્યા, મુનિ દશામાં જે વિચર્યા જંગલની અંદર એ મૌનપણે વિચર્યા, કોઈને ઉપદેશ ન આપ્યો, સાધનામાં રહી ગયા, એકાંતે સાધનામાં રહી ગયા. 24 કલાક જાણે બીજું કોઈ કામ નહીં, સ્વરૂપનું આરાધન કરવું એક જ કામ મારે સારા 12 વર્ષ થયા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન નજીકના પહેલા તીર્થંકર છે ને, નજીકના સૌથી પહેલામાં પહેલા 14 તીર્થંકર છે એટલે એમનું દ્રષ્ટાંત લીધું છે. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશ માર્ગ પ્રવર્તાવતા કોઈ પણ જીવને અત્યંતપણે વિચારીને પ્રવર્તવા યોગ્ય છે. શા માટે આ વાત છે, કાગળ લખે છે ને, લુગી છે એ ત્યાગી દશામાં હોવાથી સમાજમાંથી કેટલાક મોક્ષો એમની પાસે ઉપદેશ સાંભળવા આવે. કોઈ પણ સાધુ હોય, સાધુ પાસે ઉપદેશ સાંભળવા જાય માણસ, કાંઈક આપણને ધર્મ લાભ આપે. કોઈ પણ જીવ એમ કહે છે, કોઈ પણ જીવ ઉપદેશ માર્ગ પ્રવર્તાવતો હોય, પછી પંડિત હોય, વિદ્વાન હોય, જ્ઞાની હોય, ત્યાગી હોય, કોઈ પણ ઉપદેશ માર્ગની પ્રવૃત્તિ કરતો હોય, તો વક્તા હોય, લેખક હોય, તે બીજાને ઉપદેશ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો એને અપેક્ષાની વાત, એને અપેક્ષિતા વાત છે કે ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષ મૌન રહ્યા બાર વર્ષ ને સાડા છ મહિના નોંધ લ્યા. અત્યંતપણે વિચારીને પ્રવર્તાવવા યોગ્ય છે. ન પ્રવર્તાવવું એમ નથી હું કેતો, એમ કે પ્રવર્તાવવો ઉદ્દેશ માર્ગ, પણ બહુ વિચાર કરીને પ્રવર્તાવવો. એટલે કે જે કઈ ઉપદેશ દેવો એની અંદર ઘણો વિચાર રાખો, એમને ગમે તેમ અગંભીરપણે ઉપદેશની પ્રવૃત્તિ કરવી, બહુ ગંભીરતાથી કરવી જોઈએ એમ એમનું કહેવું છે. એમ એમનું જીવન છે એવી અખંડ શિક્ષાને પ્રતિબોધે છે. ભગવાન મહાવીર સ્વામીનું જીવન પોતે જ એક જીવંત દ્રષ્ટાંત છે કે જે આવી અખંડ શિક્ષાને પ્રતિબોધે છે. બીજાને ઉપદેશ આપવાની ઉતાવળ કરવા જેવી, જ્યાં સુધી પોતાની કોઈ એવી પરિપક્વ દશા ન થાય ત્યાં સુધી એક માથે આવી પડી હોય ને કરવું પડે બીજી વાત છે, અથવા દબાણ થયા પછી કરવું પડે બીજી વાત છે, પણ પોતે સામે ચાલીને એ પ્રવૃત્તિ કરવા જેવી. અહીંયા એક વિચાર આવે એવું છે, બીજા જીવો પામે એવો તો ભાવ તો આવે તો ન આવે, વિચાર વિષય બીજા જીવો પણ પામે એવા વિચારથી પ્રવૃત્તિ કરવાનું મન થાય છે. એમાં એમ કે છે કે બધા વિચારવા જેવું એ છે કે બીજા જીવો પામે કે ન પામે એ વાત તો ઉપદેશની ક્વોલિટી ઉપર આધાર રાખે છે, પણ એમ કરવા જતા પોતાના પરિણામમાં શું શું થશે એનું અવલોકન કરીએ, એનો ખ્યાલ રહે, એવી કોઈ પોતાની યોગ્યતા તૈયાર થઈ શકે કેમ, આ પહેલું વિચારવા જોઈએ. કેમ કે ઉપદેશકના સ્થાને સૌથી વધારે માન મળવાનો પ્રસંગ બને છે. પછી વક્તા હોય તો વક્તાને વક્તાને યોગ્ય માન મળે છે, લેખક હોય તો લેખકને એને યોગ્ય માન મળે છે, અને માન મળે ત્યારે એ માન ચડવામાંથી બચવું એ વાત સાધારણ જીવનું કામ નથી, એ સામાન્ય મનુષ્યનું કામ નથી. કે માન મળે છતાં માનથી પોતે બચી શકે એટલે એ પોતાને નુકસાન કેટલું કરશે, આ એક ગંભીર વિચાર માંગે એવો વિષય છે. એટલા માટે એમ જે ચાલે છે, વલ્લભજીને પત્ર લખે છે ને વ્યક્તિગત, કે જુઓ મહાવીર સ્વામીએ દીક્ષા લીધા પછી 12.5 વર્ષ મૌન પાડ્યું છે. હવે કોઈને કઈ પણ વાત કરો તો જરા ગંભીરતાથી વિચારીને જે કરો તે કરજો એમ કેવું છે. એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે, તેમજ જીન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, મહાવીર સ્વામી જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રતિબંધ કર્યો, તે પ્રતિબંધમાં અજાગ્રત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય એમ જણાય છે. એમના શું ઉપદેશ આપ્યો, એમને બોધ શું મળે છે એમના જીવનથી, કે અમે તો પ્રવૃત્તિ જ ન કરી, નિવૃત્ત જ રહ્યા, ઉપદેશકપણાથી અમે નિવૃત્ત રહ્યા. હવે જો કોઈ જીવ પ્રવૃત્તિ કરતા હોય તો એને એ પ્રતિબંધમાં અજાગ્રત રહેવા યોગ્ય નથી, એને જાગૃતિ રાખવા યોગ્ય છે કે ક્યાંય હું મારા આત્માને આ પ્રવૃત્તિ કરતા હું ક્યાંય મારા આત્માને નુકસાન તો નથી કરતો ને, એવી એને અત્યંત અત્યંત જાગૃતિ રાખવી એમ કહેવા માંગે છે. તે પ્રતિબંધમાં અજાગ્રત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય એટલે કોઈ જીવે ન રહેવું જોઈએ અજાગ્રત, એમ એમણે જણાવ્યું છે. તથા અનંત આત્માર્થનો તે પ્રવર્તનથી પ્રકાશ થયો છે, અને એમ પ્રવર્તિને ભગવાન મહાવીર સ્વામીએ અનંત આત્માર્થનો પ્રકાશ કર્યો છે, બોધ આપ્યો છે, મૌન રહીને બોધ આપ્યો છે એમ કે છે. બોલીને તો બોધ આપે, પણ મૌન રહીને બોધ આપ્યો છે. અનંત આત્મા પ્રકાશ છે. મૌન તો એ પણ એમને આત્મા એમના પરિણામ છે, એમને એમના પરિણતિથી એમના પ્રવર્તનથી આત્મા અનંત આત્મા નો બોધ મળે છે એમ કેમ છે. ભગવાન મૌન રહ્યા એમાં અનંત આત્મા નો બોધ મળે છે, એ પોતાના પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે. જેવા પ્રકાર પ્રત્યે વિચારવાનું વિશેષ સ્થિર પણ વર્તે છે, જેવા પ્રકાર પ્રત્યે વિચારવાનું વિશેષ સ્થિર પણ વર્તે છે અને વર્તાવો વર્તે છે. અમને પણ એ વાત વિશેષ સ્મરણમાં આવે છે, વિશેષ વિચારમાં આવે છે. વધારે એ પ્રકારે મૌન રહેવામાં સ્થિરતા રાખીએ એમ થયા કરે છે એમ કે છે, અને એ અમને વધારે યોગ્ય લાગે છે. ભગવાનની પ્રતિમાના મુખ્યપણે તો અનંત સ્વસંવેદન જે એમને તેરમા ગુણ સ્થાને ઉત્પન્ન હોય છે, ત્યાંથી પોતાના સ્વસંવેદનનું સ્મરણ કરવું આ એક મુખ્ય મુદ્દો છે. પછી એમની વિતરાગતા, સંપૂર્ણ અંતર્મુખતા, પરિપૂર્ણ વિતરાગતા અને સંપૂર્ણ અંતર્મુખતા, એ એટલી બધી પ્રસિદ્ધ છે પ્રતિમાની અંદર કે અરૂપે આત્માનું મૂર્તિમંત સ્વરૂપ એવું છે. આત્મા અરૂપે હોવા છતાં એનું મૂર્તિમંત સ્વરૂપ એવું છે એમ પોતાનો આત્મા અંદરથી ભાષે, એ દર્શનનો મુખ્ય હેતુ છે. જૈન પ્રતિમાનો આ મુખ્ય હેતુ છે. આ તો શું છે કે જે જીવોને કાંઈ પણ ઉપદેશની પ્રવૃત્તિ રહેતી હોય તો, અથવા એવો વિચાર આવતો હોય બીજાના માટે, ઉપદેશ માર્ગ પ્રવર્તાવો કોઈ પણ પ્રવૃત્તિથી એને ગંભીરતાથી, એટલા માટે સામાન્ય રીતે આચાર્યોના ગ્રંથ, જ્ઞાનીના ગ્રંથો એનું જ પ્રકાશન કરવામાં આવે છે. એનું મુખ્ય કારણ એ છે કે એ જેમને સરળ માની નીકળી ગઈ અને જેમાં આત્મહિતનું નિમિત્તત્વ છે તો કે એનું પ્રકાશન કરો, પછી જે ન મળતા હોય એનું પ્રકાશન. પણ પોતે પોતાની વાણી છે, પોતાને પોતાની રચનાથી બીજાને ઉપદેશમાં પ્રવર્તન એ પ્રકારમાં પોતે બને ત્યાં સુધી કેટલા સમર્થ છે તો પણ એમને એ વિચાર આવે છે કે મારે મૌન રહેવું, મારે મૌન રહેવું છે, મારે ઉપદેશ માર્ગથી પ્રવર્તાવો નથી. એ પોતે તો એવો નિર્ણય કરી ચૂક્યા છે કે જ્યાં સુધી વ્યવસાયમાંથી નિવૃત્ત ન થઈએ ત્યાં સુધી ઉપદેશ માર્ગ પ્રવર્તાવો નહીં, વેપાર ધંધામાં બેઠા હોય ત્યાં સુધી ઉપદેશ માર્ગ ન જાવ. કેમ? લોકો કઈ જાતની શંકા કરશે? વ્યાપાર માંથી નિવૃત્ત થયા પછી આંશિક પ્રવૃત્તિ કરવી, પણ પૂરી પ્રવૃત્તિ ન કરવી, બહુ જ અલ્પ પ્રવૃત્તિ કરવી, ઘણી પ્રવૃત્તિ સ્વરૂપ સ્થિરતાની કરવી, અને સ્વરૂપ સ્થિરતા પ્રવૃત્તિ કરતા અંતર પ્રવૃત્તિમાંથી જો મુનિ દશા આવી જાય તો જ માર્ગ પ્રવર્તાવો. કેમ કે ગ્રસ્ત દશાની અંદર પણ શંકાઓ કરે છે, વ્યવસાય ન હોય પણ કુટુંબ પરિવાર હોય તો પણ શંકા કરવાનું સ્થાન છે, અને વ્યવસાય હોય ને તો વધારે શંકા કરવાનું સ્થાન છે. એને તો અનેક માણસો સાથે લેતી લેતીનો પ્રશ્ન છે. પોતે એ વિચાર રાખ્યો છે ત્યાં સુધી વ્યવસાયમાંથી નિવૃત્ત ન થાય ત્યાં સુધી તો બિલકુલ પ્રવૃત્તિ કરવી નહીં, વ્યવસાયમાંથી નિવૃત્ત થતા અલ્પ પ્રવૃત્તિ કરવી, પણ વિશેષ પ્રવૃત્તિ મુનિ દશામાં આવવાની કરવી. સર્વસંગ્રહ કરી ત્યાગ થઈ જાય પછી ઉપજી શકે છે. આ રીતે પોતે વિચાર્યું છે પોતા માટે, એવું સ્પષ્ટ નીકળે છે. જેને જે ઉપદેશ દેવાને યોગ્ય નથી એવા જે ઉપદેશ દે તો એનાથી બીજાને પોતાને તમે અવશ્ય નુકસાન થાય જ. જે પોતાને નુકસાન થાય બીજાને લાભનું કારણ થાય એ વાત તો કઈ વિચારવા જેવી પણ નથી રહેતી. વાંચન સંબંધે ગુરુદેવ પાસે આપણા મંડળોની અંદર વાંચન થાય છે અને મુમુક્ષુ કોઈ મુમુક્ષુ વાંચન કરતા હોય છે. ગુરુદેવની ઉપસ્થિતિથી આ વ્યવહાર ચાલુ થયો છે. ગામે ગામ મંડળોમાં વાંચન મુમુક્ષુ કાંઈ બધા જ્ઞાની તો કોઈ હોય નહીં તો પછી આ પ્રકારે ચાલે છે, એ બરાબર ચાલે છે. રાત્રિ ચર્ચામાં આ પ્રશ્ન નીકળેલો એમ કોઈ કોઈ જ્ઞાનીની આજ્ઞા એ એવી પ્રવૃત્તિ કરતા બાદ નથી. મુમુક્ષુને પણ જ્ઞાનીની આજ્ઞા એ એવી પ્રવૃત્તિ કરતા બાદ નથી. જ્ઞાનીની આજ્ઞા એ આ શબ્દમાં ઘણો રહસ્ય છે અને એ વિશે ઘણો વિચાર માગે છે. પણ સામાન્ય રીતે જ્ઞાનીની આજ્ઞા એવી છે કે મુમુક્ષુ મુમુક્ષુ એ સાથે મળીને સત્સંગ કરવો, ઉપદેશ કરનાર તરીકે કોઈ ન બેસવું, ઉપદેશક તરીકે ન પ્રવર્તવું. સંવિચારના મુમુક્ષુએ સાથે બેસીને પોતાના આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધવા માટેના અને વિચારના વિચાર વિમર્શ કરવો, એ પ્રકારની પ્રવૃત્તિ એ તો બધા જ્ઞાનીઓની આજ્ઞા છે. સત્સંગ કરવાની તો બધા જ્ઞાનીઓની આજ્ઞા છે અને સત્સંગ ન કરે તે જ્ઞાનીની આજ્ઞા બહાર છે. ત્યાં તો સત્સંગમાં ન રહીએ, સત્સંગ ન કરે તે જ્ઞાનીની આજ્ઞા બહાર છે. પણ ઉપદેશકની વાત જુદી છે, સત્સંગની વાત જુદી છે. ત્યારે જ્ઞાનીની આજ્ઞા એ જે કાંઈ વાંચન આદિ થાય એ તો ઠીક છે, પણ હવે શું કરવું એ પ્રશ્ન ઉભો થાય તો કે સત્સંગ કરવો એ તો જ્ઞાનીની આજ્ઞા છે. કઈ આજ્ઞા વિરુદ્ધ જવાનો રહેતો નથી, એ તો કર્તવ્ય છે. એ પ્રકાર મુમુક્ષુને માટે યોગ્ય છે. સામાન્ય રીતે શું થાય કે પોતાને ક્ષોભ થાય કે નહીં આ મારું કામ નથી, મારે તો એવી પામવું બાકી છે, તો પણ દબાણ થતો હોય જે તે ગામના સમાજ તરફથી તો એ સામાન્ય રીતે એ ક્ષોભ વ્યક્ત કરે. ગુરુદેવ બીમાર હોય તો અભિપ્રાય જાણવા મળી જાય કે એને જવા જેવું છે કે જવા જેવો નથી, પ્રવૃત્તિ કરવા જેવી છે કે પ્રવૃત્તિ કરવા જેવી નથી. પણ એટલી પોતાને સમીપતા હોવી જોઈએ, વાત કરવાની નિકટતા હોવી જોઈએ અને એટલી એને પોતે પણ સરળતાથી તૈયારી રાખવી જોઈએ. કઈ સામાજિક પ્રવૃત્તિમાં કોણ શું કરે છે એ પડતા નહીં, પણ કોઈ પ્રસંગ બને ત્યારે કોઈ વાર સંમતિ અને અસંમતિ પ્રગટ કરતા હતા. કોઈ કોઈ વ્યક્તિ રીતે એવા પ્રસંગો બન્યા છે. પણ આ વાત તો રહી, જેને પોતાની જવાબદારીનું ભાન હોય એને પોતાની જવાબદારી સંભાળવા માટે શું કરવું એટલો વિચાર. જે પ્રકારનું પૂર્વ પ્રારબ્ધ ભોગવે નિવૃત્ત થવા યોગ્ય છે તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વિધવું ઘટે કે જેથી એ પ્રકાર પ્રત્યે પ્રવર્તતા જે કાંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે તે પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય તો જીવને સમાધિ વિરાજના થતા વાર ન લાગે. પોતા ઉપાસી લે છે, પોતે જ્ઞાની છે, જ્ઞાન ધારા સમાધિ દશા ચાલે છે, અને એ સમાધિને વિરાજના ન થાય તો કેવી રીતે ન થાય એનું સ્પષ્ટીકરણ કરે છે. મોક્ષને તો સમાધિ જ નથી એટલે એને વિરાજનાનો પ્રશ્ન રહેતો નથી, એ તો વિરાજના વિરાજનામાં જ ઊભો છે. પણ પોતાને જે પ્રકારનું પૂર્વ પ્રારંભ ભોગવે નિવૃત્ત થવા યોગ્ય છે, ભોગવ્યા વિના નિવૃત્ત થાય એવો નથી દેખાતો, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીન પણ એ વેદમાં ઘટે છે. મારે તો જે તે પ્રસંગ છે એમાં ઉદાસીનતા રાખવી ઘટે છે, જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતા જે કાંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે તે પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય, જે ઉમેરના પ્રસંગો ઊભા થાય એમાં પોતે આત્મજાગૃતિમાં ન હોય તો જીવને સમાધિ વિરાજના થતા વાર લાગે, એની જે જ્ઞાન ધારા છે એ છૂટી જાય. તે માટે સર્વસંભાવને મૂળપણે પરિણામી કરી ભોગવ્યા વિના ન છૂટી શકાય તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે, તો પણ તે પ્રકાર કરતા સર્વાંગ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે છે. આ પોતાની જે અંતરંગ ચાલ છે એનો પ્રકાર શું છે એ સ્પષ્ટ કરે છે, કે તે માટે સર્વસંગ ભાવને મૂળપણે પરિણામી કરીને જે કાંઈ સંઘ ભાવ ઉત્પન્ન થતો હોય એટલે ઉદય ભાવ છે એ સંઘ ભાવ છે તે પરિણામી કરી એટલે એ તો પરિણામ વિના અનિવાર્ય છે, પરિણમો તે અનિવાર્ય છે. તે ભોગવા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે, અને જે પ્રવૃત્તિ ઉદયમાં આવે તે પ્રવૃત્તિ થવા દેવી ઘટે, તો પણ હવે ત્યાં શું, તો પણ તે પ્રકાર કરતા સર્વાંગ સંહિતા જન્મે એ પ્રકારનો જે પુરુષાર્થ, જ્ઞાનીને મુનિ દશાનો પુરુષાર્થ, સર્વાંગ સંહિતા જન્મે છે કઈ દશામાં, મુનિ દશામાં, જ્ઞાની હોય તે મુનિ દશાનો પુરુષાર્થ ચાલુ રાખે છે. પૂર્વ પ્રારબ્ધને ભોગવતા મુનિ દશા યોગ્ય જે પુરુષાર્થ, મુનિ દશામાં આવવાનો જે પુરુષાર્થ એવો યોગ્ય પુરુષાર્થ ચાલુ રાખે છે, અને એ પ્રકાર ભજવો ઘટે છે. એવો પ્રકાર એના પરિણામમાં હોવો ઘટે છે. જો એવો પ્રકાર ન હોય તો વર્તમાન ઉદયની અંદર એની સમાધિ વિરાજના થયા વિના આ ચોખ્ખી લાઈન મૂકી દીધી. જ્ઞાનીની દશામાં એ શું કરે છે અંતરંગમાં, ઉદય પ્રમાણે પ્રવર્તા તો જોવામાં આવે છે. બહારથી જોઈએ તો ઉદય અનુસાર પ્રવૃત્તિ કરતા તો જોવામાં આવે છે, પણ અંદરમાં સર્વાંગ સંતા જન્મે તે પ્રકારનો પુરુષાર્થ, એટલે એમાંથી છૂટવા માટેનો પુરુષાર્થ, એમાંથી પરિણામને પાછા વાળવાનો જે પુરુષાર્થ, એ તો એમનો પુરુષાર્થ ચાલુ જ રહે છે, એ પુરુષાર્થ એ છોડતા નથી, એ પુરુષાર્થ ચાલુ રાખીને પ્રવર્તે છે એમ કેવું છે. એ અંદરનો પ્રકાર છે આખો. અનેક ચિત્ર વિચિત્રતા આવે છે પાર વિના, એ બધી પૂર્વ કર્મ અનુસાર છે, પણ એનો અંતરમાં જે પુરુષાર્થ છે એક જ બાજુ નો હોય છે, બે બાજુ નો હતો એ પ્રકાર ભજવો ઘટે છે. અસંતા જન્મે સર્વાંશ અસંતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે. આ તો લોકો ઘણા વિચારે છે સમ્યક દર્શન થાય પછી વાંધો નહીં, એને સમ્યક દ્રષ્ટિનું પરિણમન કેવું હોય એની એને ખબર એમ નથી ચાલતો. એને સમ્યક દર્શન થાય છે એને અનંત જન્મમરણ નથી હોતા, એને 41 પ્રકૃતિના બંધનો વિચ્છેદ જાય છે થાય છે, પણ કારણ શું, કે કારણ એનો પુરુષાર્થ છે, સર્વાંશ અસમતા પ્રત્યે જવાનો એનો પ્રસાદ છે, એને લઈને નથી થતો, બંધન નથી થતું, એટલે કઈ પક્ષપાત નથી, એ તો કુદરતી વ્યવસ્થા છે. કર્મના પરમાણુનું આવાગમન થવું એ તો એક કુદરતી વ્યવસ્થા છે, એ કોઈ ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્રના હાથની વાત નથી, જીનેન્દ્રના હાથની વાત નથી, બીજાની ક્યાં વાત કરે. જેવા પરિણામ થાય એવું કર્મનું નિબંધન થાય થાય ને થાય જ, પછી તીર્થમ કરવું કયું હોય ગમે તે હોય ગમે. પણ જ્ઞાનીને સાધકને આ પ્રકાર હોવો ઘટે, આ પ્રકાર ઘટે. કેટલાક વખત થયા સહજ પ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ બે વિભાગે પ્રવૃત્તિ વર્તે છે, હવે પોતાના પરિણામનું પૃથક્કરણ કરે છે. કેટલી સરળતા છે, લલ્લુજી પાસે પોતાના પરિણામનું પૃથક્કરણ કરે છે, એને સમજાય તો એને જે સમજાય પછી એમાંથી એ પોતે જે બોધ લે, પણ પોતે પોતાના પરિણામનું પૃથક્કરણ કરે છે. એનાલિસિસ કરી દે છે કે અમને કેટલાક વખત થયા, કેટલીક પ્રવૃત્તિ સહજ થાય છે, કેટલીક પ્રવૃત્તિ ઉદીરણ પ્રવૃત્તિ એટલે અમે કરીએ છીએ અને થાય છે, કેટલીક સહેજે થાય છે, કેટલીક અમે કરીએ છીએ અને થાય છે. એવી રીતે અમારી પ્રવૃત્તિ બે વિભાગે વર્તે છે. મુખ્યપણે સહજ પ્રવૃત્તિ વર્તે છે, મુખ્યપણે તો સહજ પ્રવૃત્તિ વર્તે છે. સહજ પ્રવૃત્તિ એટલે શું, અહીંયા શું કહેવા માંગે છે, સહજ પ્રવૃત્તિ એટલે પ્રારબ્ધ ઉદય ઉદ્ભવ થાય તે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં, મારે આ કરવું છે એવી ઈચ્છા ન થઈ હોય, પણ ઈચ્છા વિના કોઈ કામ આવી પડે અથવા તો કોઈ કામ કરવાનું બાકી હોય અને પછી ન કરવાનું થઈ જાય, ન કરવાની ઈચ્છા ન કરી હોય, ન કરવાની ઈચ્છા કરી હોય, એકે ઈચ્છા ન કરી હોય, આપોઆપ કામ નવું ઉભું થાય અથવા જૂનું બંધ થઈ જાય ગમે તેમ થાય. એ પ્રાર્થ એનો સાર જે થાય છે તે પ્રમાણે જે છે એને સહજ પ્રવૃત્તિ કહીએ છીએ. અને બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાર્થાદી યોગે કરવી પડે તે, બીજાને માટે કરવી પડે તે, અમારા માટે કરતા નથી, બીજાને માટે કરવી પડે. એટલે એક એમ કરીને બીજી પ્રવૃત્તિ છે, એ સંબંધમાં અમે કેવી રીતે વિચારીએ છીએ, કેવી રીતે ચાલ ચાલીએ છીએ એની થોડી સૂક્ષ્મ વિશે ચર્ચા કરી છે.